तारीख 17/10/1998 श्री स्वानुभूति दर्शन प्रश्न 387 ऊपर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन सड़ंग प्रवचन नंबर 326।
स्वानुभूति प्रश्न 387। सम्यक दर्शन प्राप्त थता अंदर मां शुं थाय? सम्यक दर्शन वक्ते परिणमन केवुं होय एवो प्रश्न छे। समाधान, चैतन्य जे जुदो हतो ते जुदा स्वरूपे परिणमी गयो, दुनिया थी जुदो पड़ी गयो। आत्मा पदार्थ तरीके तो भिन्न पदार्थ छे, जुदो पदार्थ छे। अनुभव में पण एम ज आव्यो, ए पहला मिथ्यात्व दशा में एवो अनुभव नहोतो। मिथ्यात्व दशा में जीव ने एवो अनुभव रिया करे छे कि हूँ अनेक प्रकारना संबंध वालो छु, અહીંથી લઈએ તો કે હું આ પૃથ્વીના ગોળાર્ધમાં એક માણસ છું અને આ દેશનો હું વતની છું, હિન્દુસ્તાનનો હું વતની છું, હિન્દુસ્તાનમાં પણ હું ફલાણા પ્રાંતનો વતની છું, ગુજરાતમાં હોય તો ગુજરાતી છું અને મારવાડમાં હોય તો મારવાડી છું, મહારાષ્ટ્રમાં હોય તો મહારાષ્ટ્રી છું, બંગાળમાં હોય તો હું બંગાળી છું। પછી ગુજરાતમાં આપણે છીએ તો કે સૌરાષ્ટ્ર ગુજરાતના ભેદ પડશે, સૌરાષ્ટ્રમાં આમ છે ને ગુજરાતમાં આમ છે, ત્યાંથી ચાલ્યા તો કે આપણે ભાવનગરમાં આમ છે, રાજકોટમાં આમ છે, આપણું ભાવનગર અહીંયા આમ થાય તો સારું, અહીંયા ઉદ્યોગ થાય તો સારું, અહીંયા રસ્તા સારા હોય તો સારું, અહીંયા શહેર સારું હોય તો સારું, આપણું ભાવનગર જેટલું સારું હોય એટલું સારું, અહીંયા મોંઘવારી ઓછી હોય તો સારું, સસ્તાઈ હોય તો સારું, ફલાણું ત્યાંથી આવેલા, આ બધા સંબંધ જોડતો આવે છે। ત્યાંથી પછી કુટુંબમાં આવે છે કે હું આવડા આવા 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 કુટુંબવાળો છું, મારે આટલા સગા છે, મારા ઘરના સગા એટલા, સાસરિયાના સગા એટલા, મોસાળિયાના સગા એટલા, ફલાણું વાતનું ફલાણું આટલા આટલા મારા સંબંધો છે, મિત્રો હારે સંબંધો આટલો, વેપારનો સંબંધ આટલો, આબરૂનો સંબંધ આટલો, ગામમાં આપણું આમ આમ ફલાણું ફલાણું, હે વણઝાર મોટી છે, આ એની દુનિયા છે, આ પોતાની દુનિયા છે। ખબર જ ન પડે આજકાલ, આજકાલ તો કોણ હિતેચ્છું એ જ ખબર પડે એવું નથી, કેમ કે એક માણસ આજે પ્રશંસા કરતો હોય કાલ નિંદા કરતો હોય છે, કઈ ખબર જ ન પડે। એ દુનિયાથી જુદો પડી ગયો, સમ્યક દર્શન થયું હતો તો એ દુનિયાથી જુદો જ હતો આમ તો, પણ પોતાને વિપરીત ભાન હતું, અસલ ભાન નહોતું સ્વરૂપનું, ઉલટું ભાન હતું, જ્યાં સમ્યક દર્શન થયું ત્યારે જેવો હતો એવો અનુભવમાં આવ્યો અને પોતાની દુનિયાથી જુદો પડી ગયો। એટલે બહારનું નાટક પછી જોયા કરે છે, કૃપાળુદેવે લખ્યું સમ્યક દર્શન થતા પહેલા જ પત્રમાં, જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, એટલે શું કે પહેલા એ દુનિયાને જોતા દુખી થતા હતા, ને મને આમ કહી દીધું, ને મારા માટે આમ બોલે છે, આવું બધું છે, હા આકુલતા થતી હતી, મેં તો આટલું કર્યા પછી મારે અમારું આવું કરે છે. પછી મિત્ર હોય, મુમુક્ષ હોય, સગો હોય, સંબંધી હોય, દીકરો હોય, બાપ હોય, ભાઈ હોય, બેન હોય, કોઈ હોય, એટલે મારું આવું કહી જાય. આપણે તો એને આવું કર્યું છે અત્યાર સુધી. એ આકુરતા 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 થાય અને બહુ ઉગ્ર પ્રકૃતિ હોય તો તું બોલ્યો જ કેમ આવું, મને આમ કીધું જ કેમ. એટલી આકુરતા જો વધી જાય એ જીવ કિંમત ચૂકવે છે. અને જ્ઞાની બેઠા બેઠા મફતમાં જોવે છે કે અરે બિચારા, એનું તોફાન એનામાં છે, આપણામાં કાંઈ લેવા કે દેવા. બારવાળાનું તોફાન બારવાળામાં છે, આપણે કાંઈ લેવા કે દેવા. દુનિયાથી જુગો જુદો પડી ગયો, તેની આખી પરિણતિ દુનિયાથી અલગ થઈ ગઈ, પાછો વળી ગયો. દુનિયાથી પરિણામ છે એ પાછા વળી ગયા. પહેલા જીવ ભાવે પાછો વળે છે, પછી સીધા લઈમાં જાય છે. 128 પત્રમાં આવ્યું ને કે એવો કોઈ કાળ સાંભળતો નથી, એવો કોઈ સમય સાંભળતો નથી કે આ જીવે સંકલ્પ વિકલ્પ ન કર્યા હોય. એ જે સંકલ્પ વિકલ્પ છે એ આખી દુનિયાનું ભાવ ભ્રમણ છે. એક મોટો બનાવ બનશે દુનિયામાં એટલે બધા એની ચર્ચા કરશે, ખબર હશે તો ચર્ચા કરશે, ખબર પડ્યા વગર તો રહીએ ને. આમ થયું, આમ થયું, અમેરિકા આમ થયું, ફલાણા દેશમાં આમ થયું, આવવામાં આમ થયું. વિકલ્પ દોડે છે ત્યાં, કાંઈ સંબંધ નથી. આપણે દેશનું નામ એનું સાંભળ્યું તો કે કોરિયામાં લડાઈ થઈ હોય, કોરિયા ક્યાં આવ્યું ખબર નહીં હોય પડધા પડધાને તો, કે કોરિયા દુનિયામાં ક્યાં આવ્યું છે. હા, કોરિયામાં લડાઈ ચાલે છે, અમેરિકા લડે છે કોરિયામાં જઈને. હા, બસ એની ચર્ચા ચાલે, અમથો અમથો વિકલ્પ કરે. આ ભાવ ભ્રમણ પહેલાં થાય છે, પછી એના ફળમાં જન્મ મરણથી ત્યાં ફેંકાઈને ફંગોળાઈને જાય છે. દ્રવ્ય પરિભ્રમણ થયું, દ્રવ્ય પરિભ્રમણ કર્યું. પહેલાં ભાવે પરિભ્રમણ કર્યું, પછી દ્રવ્ય પરિભ્રમણ કર્યું. સમ્યક દર્શન થયું ત્યાં ભાવ પાછા વળ્યા, દુનિયાથી જુદો પડ્યો, સંકલ્પ વિકલ્પ બંધ થયા. એ લખ્યું ને હમણાં આપણે કૃપાળુના પત્રમાં વાંચ્યું, 255માં આવ્યું. આપણે જગતમાં શું થાય છે એની કાંઈ ખબર રખાતી નથી, દુનિયામાં શું ચાલી રહ્યું છે એની અમને કાંઈ ખબર નથી. કેમ કે ઉપયોગ જ જતો નથી, ઉપયોગ જ એ બાજુ ખેંચાતો નથી. દુનિયા દુનિયામાં અનંતકાળથી જગત આમ જ ચાલી રહ્યું છે ને આમ જ ચાલવાનું છે. રાગ દ્વેષ અને મોહના તોફાન શું, કેટલાક જીવો રાગ કરે છે, કેટલાક જીવો દ્વેષ કરે છે, કેટલાક જીવો મોહ કરે છે, અને બધા આકુરતામાં શેકાય છે. અહીંયાની દેવલોકમાં આ દશા છે. પછી અહીંયા તો એ જોઈને તિરિંજને નારકીના દુઃખ તો સમજાવવા પડે એવા જ નથી, એ તો નજર સામે દેખાય એવું છે. નાનીની પરિણતિ અલગ થઈ ગઈ છે, ભિન્ન થઈ ગઈ છે, પાછી વળી ગઈ છે, દુનિયાની સાથે કાંઈ સંબંધ નથી. એ કોન્સેપ્ટ થઈ ગયો, અનંત અનાદિથી અનંતકાળ પર્યંત દુનિયા આમ જ ચાલવાની છે. આપણે શું લેવા દેવા છે, શું સંબંધ છે આપણે, કાંઈ નહીં. વિભાવની દશાને અને સ્વભાવની દશાને પ્રકાશ અને અંધકાર જેટલો તફાવત થઈ ગયો. પોતાનો વિભાવ અંશ હવે જે બાકી રહ્યો અને પોતાની જે સ્વભાવ દશા પ્રગટ થઈ, અંધકાર અને પ્રકાશ જેટલો તફાવત થઈ ગયો. વિભાવમાં અંધારું છે, સ્વભાવમાં જ્ઞાનનો પ્રકાશ છે. અંધારામાં અજવાળું નથી, અજવાળામાં અંધારું નથી. જે માર્ગ સૂઝતો નહોતો તે માર્ગ મળી ગયો. અંતરમાં મુક્તિનો જે માર્ગ છે એની સૂઝ નહોતી આવતી, એ માર્ગ પ્રાપ્ત થઈ ગયો. સમ્યક દર્શન થતાં એ માર્ગ પ્રાપ્ત થઈ ગયો. મોક્ષનો ધોરીમાર્ગ, જેમ નેશનલ હાઈવે હોય છે, ઓળો રસ્તો, એમ મોક્ષનો ધોરીમાર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે પ્રગટ થઈ ગયા. આમ તો અનંત ગુણ પ્રગટ થઈ ગયા. મોક્ષનો ધોરીમાર્ગ છે. મુમુક્ષુ તો એનો એપ્રોચિંગ રોડ છે. મોક્ષ માર્ગને, ધોરીમાર્ગને પહોંચવા માટેનો એપ્રોચ છે. એટલે આપણે એને કેડી શબ્દ આપ્યો છે, નિર્ભ્રાંત દર્શનની કેડી, પગદંડી. કેડી એટલે પગદંડી. મુમુક્ષુતા એ પગદંડી છે, પરંતુ તો ધોરીમાર્ગ છે. એમ ધોરીમાર્ગ ઉપર વાહન સ્પીડથી ચાલે, એમ મોક્ષ માર્ગની અંદર પરિણામની ગતિ તેજ થાય છે. કેમ કે શક્તિ ખીલી ગઈ. સમ્યક દર્શન અનંત શક્તિથી પરિણમો, જ્ઞાનમાં પ્રકાશ ચોખ્ખો, નિર્મળ જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો પ્રકાશ છે. અને આચરણ શક્તિના પ્રમાણમાં, પુરુષાર્થના પ્રમાણમાં આચરણ ચાલે છે. અસંખ્ય સમયમાં નિર્વાણ પદને પામશે. મોક્ષ માર્ગી જીવ એને અનંત સમય નથી. સાધક દશાનો અનંત સમય નથી, સાધક દશાનો અસંખ્ય સમય છે. એમાં જે જીવો તે ભવે નિર્વાણ પદને પામે છે, ચરમ શરીરની જીવો હોય છે, એની મુનિદશા પણ લાંબી નથી હોતી. ચોથા કાળની અંદર આયુષ્ય મોટા હતા. છેડા છેડો બાગ વાત કરીએ તો મહાવીર સ્વામી તો 72 વર્ષમાં આવ્યા, તો એમની સાધક દશા 30 વર્ષ જ રહી છે. સાધક દશા તો 12.5 વર્ષ જ રહી છે. 30 વર્ષ તો એ ગ્રસ્થાશ્રમમાં રહ્યા, 30 વર્ષે દીક્ષા લીધી, 42મી વર્ષે કેવળ જ્ઞાન થયું, અને 40 વર્ષ સુધી, 42 વર્ષ સુધી એમણે દેશને આપે ઉપદેશ આપ્યો સમૂહ શરણમાં રહી. તો સાધક દશા છે એ બે દશા કરતાં ઓછી છે, ગ્રસ્ત દશા કરતાં ઓછી છે અને કેવળ જ્ઞાનની દશા કરતાં ઓછી છે. અને હંમેશા મુનિ દશા છે એ અલ્પ સમય હોય છે, બહુ પુરુષાર્થ હોય છે. મોક્ષ માર્ગમાં પણ મુનિ દશા છે એ તો ધોરીમાર્ગમાં ધોરીમાર્ગ છે. મુનિ દશા છે એ તો એકદમ ધોરીમાર્ગ છે, મુખ્ય માર્ગ છે. એમ આપણે અમદાવાદથી ભાવનગર આવીએ અને અમદાવાદથી મુંબઈ જઈએ, એમાં માર્ગમાં ફેર છે કે નહીં? ફોર ટ્રેક છે. એવી રીતે એ મોટો માર્ગ છે. મુનિદશા એ બહુ મોટો માર્ગ છે. એમાં પુરુષાર્થ ઘણો હોય છે, પ્રચુર સ્વસંવેદન અને પ્રચુર પુરુષાર્થ હોય છે. આમ તો બધા મુનિઓને ખબર ન પડે, પણ તીર્થંકરોનો ઇતિહાસ પ્રસિદ્ધ હોય છે પુરાણોની અંદર, 24 તીર્થંકરો, અને કેટલાક મહાપુરુષોનો, ચરમ શરીરી જીવોનો ઇતિહાસ હોય છે. એ બધાની તમે મુનિ દશા જુઓ. કેટલાક મહાત્માઓ તો કલાકોની અંદર જ કેવળ જ્ઞાન લે છે, ત્યારે કેટલાકને દિવસો હોય છે, તો કેટલાકને મહિનાઓ હોય છે, વર્ષો તો બહુ ઓછા જીવન. મારા ચક્રવર્તીને તો એક કલાકની મુનિ દશા નથી, એક જ કલાક. અને 19માં મલ્લીનાથ છે ને, એવા કોઈ તીર્થંકર છે, એને કલાકોની જ મુનિ દશા છે. તરત જ કેવળ જ્ઞાન લીધું છે. ત્યાં સુધી મલ્લીનાથ ભગવાન છે. શું મુનિ સુવ્રતનાથ ભગવાન છે, 19માં કે 20માં તીર્થંકર થયું છે. ચાર્ટ છે આખો, આટલો ગ્રસ્ત દશા, આટલી મુનિ દશા, આટલી કેવળ જ્ઞાનની હરિયન દશા. 2424ના ચાર્ટ છે ખાના પાડેલા. આટલા વર્ષ સુધી એમણે ગ્રસ્તાશ્રમ માર્યા, જ્ઞાન દશા માર્યા. ગ્રસ્તાશ્રમમાં પણ નહીં, કારણ તો જ્ઞાન લઈને જ આવે છે, ત્રણ જ્ઞાન લઈને જ આવે છે. પૂર્વભાવમાં જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય છે. મુનિ દશા બહુ અલ્પ હોય છે, કેમ કે પુરુષાર્થ ઘણો અને વિભાવ ઓછો, સ્વભાવ ઘણો પ્રગટ ને વિભાવ ઓછો, શક્તિ ઘણી છે કામ કરવાની. જ્ઞાન દશામાં અબજો ના અબજો વર્ષ જાય, 33 આગ્રોપો મેક્સિમમ. એ તો એક જ ભવના, એ સિવાયના ભવમાં પણ જ્ઞાન દશા હોઈ શકે, છતાંય અસંખ્ય સમય છે, અનંત સમય નથી. એ બધા સમયની ગણતરી અસંખ્યાતમાં આવે છે, સંખ્યાત નહીં અસંખ્યાતમાં જાય છે, પણ અનંતમાં નથી જતી. 15 ભવ હોય તો એ તે મહાવીર સ્વામીને 10 ભવમાં 10મા ભવે અગાઉ સમ્યક દર્શન પ્રાપ્ત થયું. કોઈ જીવને 15 ભવ મેક્સિમમ હોઈ શકે છે, સમ્યક દર્શન થયા પછી 15 ભવથી વધારે નથી. કૃપાળુદેવ તો એમ કહે છે કે જ્ઞાનીની ઓળખાણ થયા પછી 15 ભવથી વધારે નથી, કેમ કે પહેલું સંકેત લીધું ને ત્યાં એમણે, ત્યાંથી મને 15 ભવથી વધારે નથી. એટલે અસંખ્ય સમય છે જ્ઞાન દશાનો. મને દેવલોકના 33 આગરૂપમના સર્વાર સિદ્ધિના ભવ હોય તો એ તે અસંખ્ય સમયથી વધારે નથી. 33 આગરૂપ તો સંખ્યાતમાં જ આવે છે, સાગરની સંખ્યા થઈ ને એટલે એ સંખ્યાત સમયમાં આવે છે, અસંખ્ય સમયથી નથી વધારે. જે કાંઈ મોટામાં મોટો કાળ છે એ સંસારનો અનંતકાળ છે, અનાદિથી વર્તમાન સુધીનો અનંતકાળ છે. જે જીવો મુક્તિ પામ્યા એનો મુક્તિનો કાળ સૌથી મોટો છે, કેમ કે એનો સંસારનો છેડો આવી ગયો અને મુક્તિના કાળનો છેડો નથી પછી, એટલે એનો મુક્તિનો કાળ મોટો છે. પછી મુક્તિ પામે એનો સૌથી મોટો કાળ મુક્તિનો, મુક્ત દશાનો, એટલે સિદ્ધ દશાનો. અને જેવો જેવો સંસાર માર્યા એનો સંસારનો કાળ મોટો છે. એટલે આપણે જે વિચાર કરવાનો છે એ સંસાર દશાનો વિચાર કરવાનો છે, કે સૌથી વિટંબણા છે એ મિથ્યાત્ની દશામાં છે, મોક્ષ માર્ગ સૂજતો નથી. બહુ સારો પોઈન્ટ લીધો છે. વાત ભલે 3 ને 3 6 મિનિટમાં જવાબ આપ્યો છે, પણ મુદ્દાની વાત કઈ આવી, કે જે માર્ગ સૂજતો નહોતો તે માર્ગ મળી ગયો, પ્રાપ્ત થઈ ગયો, સૂજી ગયો નહીં, પ્રાપ્ત જ થઈ ગયો, પ્રગટ થઈ ગયો એ માર્ગ. એ સૂજતો નહોતો અંધારમાં. અજ્ઞાન દશામાં સૌથી મોટો દોષ સ્વચ્છંદનો છે, અને સ્વચ્છંદને જ્ઞાનીઓએ અંધાપો કહ્યો છે, અંધત્વ. જ્યાં સુધી સ્વચ્છંદ રૂપે અંધત્વ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ તો સૂજતો નથી, પણ મોક્ષ માર્ગની કેડીએ સૂજતી નથી. મુમુક્ષુતાની સૂજ ન આવે, કે મુમુક્ષુતામાં મારે શું કરવું ને શું ન કરવું, કરવું શું આ પ્રશ્ન. શાસ્ત્રોમાં છે સ્વચ્છંદ થઈ જાય, શાસ્ત્રો વાંચ્યા પછી સૂજે નહીં કે શું કરવું, આ દશા હોય છે. બહુ વિટમણા છે. મોક્ષ માર્ગ સુધી પહોંચવું એમાં ઘણી વિટમણા છે. એ વિટમણા ક્યારથી ઘટે કે કોઈ જ્ઞાની પુરુષ મળે ને એના ચરણમાં બેસી જવાનો ભાવ થાય ત્યાંથી માટે ચરણમાં બેસી જવા નતો થયું કે એ ક્યાં મારે હાલવું છે હવે પછી મિત્રમણા ઓછી થઈ જાય કે ચાલો જેને માર્ગ જોયો છે એ તો મજા હવે એ કે પ્રમાણે ચાલીએ તો આપણને બીજો બચી તો જઈએ ત્યારથી વિટમણા હળવાશ આવી જાય છે એ પર સાપેક્ષ વાત થઈ સંયોગ મળવાની સ્વ સાપેક્ષ તો પોતાનો ભાવ થયો કે મારે એના કીધા પ્રમાણે ચાલવું છે અને મારી રીતે નથી ચાલવું એ સ્વ સાપેક્ષ છે સંયોગ મળવો તે પર સાપેક્ષ વાત થઈ પછી મુમુક્ષુતાના ક્રમમાં શરૂ થાય ત્યારથી વિટમણા ઓછી છે તો પણ ડગલે ને પગલે ચેતવા જેવું છે આવેલી યોગ્યતા પણ ચાલી જઈ શકે છે એવો સ્વચ્છંદ જ્યારે ઉત્પન્ન થાય એ મહાદોષ છે આવેલી યોગ્યતા પણ ચાલી જાય એટલે વિટમણા છે એ મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છે ગ્રંથિભેદ કરવા સુધી જીવ અનંતવાર આવ્યો અને પાછો પડી ગયો છે અનંતવાર પાછો પડ્યો છે એક વાર બે વાર પાંચ પચીસ વાર લાખ કરોડ અબજ વાર નહીં અનંતવાર પાછો પડ્યો છે એટલા માટે જે જીવ મુમુક્ષુની ભૂમિકામાં હોય એને અત્યંત અત્યંત કાળજી રાખવી જરૂરી છે આ દશા અનંતવાર છે ગ્રંથિભેદ એટલે મોહની ગ્રંથિને તોડવાની તૈયારીમાં આવ્યો પાછો મોહમાં લપટાણો અનંતવાર એવું બન્યું છે અને અનંતકાળ મુમુક્ષુ દશામાં મિથ્યાત્મા ગઈ છે મુમુક્ષુ તો ન રહીએ પછી એ તો પછી મુમુક્ષુતા વહી જાય છે લાંબો કાળ ચાલે એટલે મુમુક્ષુતા વહી જાય છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ કે મુમુક્ષુતામાં લાંબો કાળ રહેવું એ જોખમ છે કેમ કે મુમુક્ષુતા પછી ચાલી જાય છે સત્સંગ હોય તો જે થોડી ઘણી રહીએ સત્સંગ ગયા પછી તો એ રહેવું મુશ્કેલ છે સત્સંગ છૂટ્યા પછી તો મુમુક્ષુતા રહેવી પણ મુશ્કેલ છે પછી તો રાગ દ્વેષને પ્રભુના પ્રપંચમાં જીવ એટલો પડી જાય એટલો પડી જાય ઠેકાણું રહીએ આમને આમ આમને આમ જીવે અનંત 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 કાળથી પરિભ્રમણ કર્યા કર્યો છે મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છૂટ્યો હવે એનો છુટકારો ચાલુ થયો અને અસંખ્ય સમયમાં પરિપૂર્ણ મુક્ત દશાને પામશે જે માર્ગ સૂઝતો નહોતો તે માર્ગ મળી ગયો માર્ગ મળ્યો પણ કરવાનું હજી બાકી છે જેને માર્ગ મળ્યો એની આ અભિપ્રાય હોય છે માર્ગ મળ્યો એટલે વાંધો નથી એમ આવતું નથી હવે મને સમ્યક દર્શન થયું એટલે હવે વાંધો નથી એમ આવતું નથી સમ્યક દ્રષ્ટિને એમ આવતું નથી સમ્યક દ્રષ્ટિને તો એમ આવતું નથી પણ મુનિ દશા આવે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલનારાને પણ એમ આવતું નથી હજી મારે બાકી છે હજી મારે બાકી છે કેમ પૂર્ણ દશાનો લક્ષ છે પૂર્ણતાના લક્ષ્ય ઉપડ્યો છે પહેલેથી જ તે લક્ષ તો ક્યારેય છૂટે નહીં બારમા ગુણ સ્થાન અને તેરમા ગુણ સ્થાન વચ્ચેનું અંતર બહુ મોટું છે તો છઠ્ઠે હાથમાં તો ક્યાં જોવા નોંધ્યું ભગવાને મુનિઓને એવો ઉપદેશ આપ્યો છે એ મુનિ કેવળ જ્ઞાન લેવા માટે તે સર્વસંગનો પરિત્યાગ કર્યો આયુષ્ય પર્યંતમાં કેવળ જ્ઞાન નહીં લઈએ તો દેવલોકમાં ચોથા ગુણ સ્થાને જવું પડશે અને ત્યાં જે રાગ છે અનંતાનુબંધીનો એક ગયો છે બાકી તો ત્રણ ચોકડી ઊભી છે એ મુનિ દશાની શાંતિ પાસે બળત બળતા અંગારા જેવો થાય. ક્યાંય તને વિકલ્પ આપશે, દેવ થઈશ તો સંપત્તિનો વિકલ્પ આવશે, દેવીઓનો વિકલ્પ આવશે, ત્યાંના બધા જે વૈભવો છે એનો વિકલ્પ આવશે. નાની હોય છે તો સત્સંગ પણ કરે છે, તીર્થંકરોના સમુસરણમાં પણ જાય છે, નંદીશ્વર દ્વીપમાં પણ પૂજા ભક્તિ કરવા જાય છે, પણ એ તો બહુ લાંબા આયુષમાં. એ પીરિયડ કેટલો? આપણે અહીંયા સત્સંગ કરીએ કલાક, બે કલાક, ત્રણ કલાક, સ્વાધ્યાય કરીએ બે કલાક, ચાર કલાક, બાકી મોટો સમય તો બીજી રીતે જ જવાનો. એમ ત્યાં આયુષ બહુ મોટા, રાત પડતી નથી, દિવસ જ રહીએ છે, અંધારું થતું જ નથી ને, ત્યાં આયુષ બહુ મોટા. વાતાવરણ બધું એવું જ છે, જેમ અહીં કરતા યુરોપનું વાતાવરણ ને અમેરિકાનું વાતાવરણ જુદું છે, ભાવનગર કરતા મુંબઈનું વાતાવરણ જુદું છે, સોનગઢ કરતા ભાવનગરનું વાતાવરણ જુદું છે, એના જેવું છે. વાતાવરણ બહુ જ જુદું, બહુ જ જુદું એટલે બહુ જ ખરાબ, બહુ જુદું એટલે બહુ જ ખરાબ. બળબળતા અંગારામાં શેકાય છે. આ વાત અમૃતચંદ્રાચાર્ય 85 થી 172મી ગાથામાં એ વાત કરી છે. દીર્ઘકાળ પર્યંત, આયુષ બહુ મોટો છે ને, દીર્ઘકાળ પર્યંત બળબળતા અંગારામાં દેવલોકમાં શેકાશે, અશાંતિ લાગે છે. ત્યાં મેઘ દર્શન થયું છે ને, અશાંતિ લાગે છે. એવી ચર્ચા ચાલી છે સુગાનીજીના ગ્રંથમાં છે. વાત એમ કે મુનિ દશામાં બહુ મોટા આયુષ બંધાય તો સરવાર સિદ્ધિમાં જાય. અત્યારથી ત્રાસ થાય છે. 33-33 સાગરો પણ ક્યાં રહેવાનું? મારું તો માથો માથામડે ને ભારે થાય છે. શું દેવલોકમાં કઈ એમને એમ નથી લાગતું હોવા? અહીંયા તો બહુ સગવડતાઓ છે, અનુકૂળતાઓ છે, બિલકુલ નહીં. આત્માની પરિપૂર્ણ શાંતિ મારે ઘણું બાકી છે, મારે ઘણું બાકી છે, ઘણું બાકી છે. 12મા ગુણ સ્થાનનું 12 અંગનું જ્ઞાન અનંતમાં ભાગે, 12મા ગુણ સ્થાનનું ચારિત્ર અનંતમાં ભાગે, 13મા ગુણ સ્થાન કરતા 12મા ગુણ સ્થાનનું સુખ 13મા ગુણ સ્થાન કરતા અનંતમાં ભાગે, 12મા ગુણ સ્થાનનો પુરુષાર્થ અનંત વીર્ય પાસે 13મા ગુણ સ્થાનના પુરુષાર્થ કરતા અનંતમાં ભાગે. તો વિકલ્પ તો 6ઠા ગુણ સ્થાને આવે છે, પછી તો નિર્વિકલ્પ દશા છે 7 થી 12 સુધી. વિકલ્પ દશામાં એમ વિકલ્પ છે, મારે ઘણું બાકી છે, મારે ઘણું બાકી છે, મારે ઘણું બાકી છે, હજી મારે ઘણું બાકી છે. સમ્યક દર્શન થયું ત્યારથી તે 6ઠા ગુણ સ્થાન સુધી જે વિકલ્પવાળી દશા, એ દશામાં વિકલ્પ નામ જ હોય, મારે ઘણું બાકી છે, મારે ઘણું બાકી છે, મારે નિર્વાણ પદ, શીઘ્ર નિર્વાણ પદ જોઈએ, મારે શીઘ્ર નિર્વાણ પદ જોઈએ, મારું લક્ષ્ય ત્યાં પહોંચી ગયું છે. એ રીતે માર્ગ મળ્યો પણ કરવાનું ઘણું બાકી છે, અંદરમાં હજી પોતા રૂપે પૂર્ણપણે પોતે સહજ પ્રણમી જાય તે કરવાનું હજી બાકી છે. પૂર્ણપણે પોતા રૂપે પૂર્ણ છે ને પૂર્ણ રૂપે પ્રણમી જાય એ જ બાકી છે. એક બાપના બે દીકરા હોય, વાત સ્વામે છે તો કાયદેસર 50-50% વારસો મળે એને, વિલ ન કર્યું હોય તો 50-50% મળે. એમાં એક જણો એમ કે ભાઈ હું 51% લેવા માંગુ છું, તને 1% હું ફેર પડવાનો સુખી ના પાછી. એક પ્લોટની જમીન હોય અડધા ભાગ કરે, એમાં એક ઇંચ કોઈ દબાવે એટલે સહન ન કરે. મારી જમીન શું કરવા દબાવશ, હુંડી બરાબર અધવત કર. હું મોટો છું કે મોટો કે નાનો, અધિકાર તો સરખો બરાબર. એમ આ આત્મા પૂર્ણ સ્વરૂપે છે, એને પૂર્ણ પદ ભોગવવાનો અધિકાર છે, એને પૂરું જ જોઈએ. એમાં અધૂરું મળે તો એ સંમત નથી, એનો અભિપ્રાયમાં એની સંમતિ નથી, નહીં ન ચાલે. અંદરમાં પરમાનંદનો સાગર ભરેલો છે. મુનિરાજ એમ કે છે કે ધીમી ધારે અમૃત પીવાય છે. આ તો ધાર આવે છે અંદરથી, મારો તો આખો દરિયો જ મારો છે, એમાં એક ધાર મળે એ હું કામને. ચોથા ગુણસ્થાનની અપેક્ષા એ પ્રચુર સ્વસંવેદન છે, પણ કેવળ જ્ઞાનની અપેક્ષા એ તો ધીમી ધાર છે, ન ચાલે. આમ દ્રષ્ટિ ઉપર છે, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ઉપર છે, નીચે નથી. કે ચોથા ગુણસ્થાન વાળા કરતા તો મુનિને ઘણો આનંદ છે ને, એમ મુનિ જોવે નહીં, કેમ કે મુનિની દ્રષ્ટિ ઉપર છે, સમ્યક દ્રષ્ટિ છે. એટલે અંદરમાં હજી પોતા રૂપે પૂર્ણપણે પોતે સહજ પરિણમી જાય તે હજી કરવાનું મારે બાકી છે, એ મારે બાકી છે. પૂરું જ જોઈએ. અને આમ તો દુનિયામાં સંપત્તિ લેવા નીકળે ત્યારે ક્યાં કોઈને અધૂરી જોઈએ છે? લાખો કરોડો અબજો થયા પછી પ્રવૃત્તિ શું કરવા, શું કરવા? કેમ કે અભિપ્રાયમાં અનલિમિટેડ છે, જેટલું આવે એટલું આવવા જ દો, જેટલું આવે એટલું આવવા જ દો. અબજો આવ્યા તો કે હજી અબજો ના અબજો ભલે ના આવે એમ કહે છે. આખા જગતની સંપત્તિ એક જીવના ઈચ્છાના આકાશ પાસે રાયના દાણા જેટલી છે. એનું ઈચ્છાનું આકાશ મોટું છે, મિથ્યાત અવસ્થામાં. એટલે કેમ કે સ્વરૂપે બેહદ સંપત્તિવાળો છે તો એને એ બેહદ સંપત્તિ જોઈએ છે, જ્યાં કલ્પી છે ત્યાં બેહદ જ જોઈએ છે. એમ સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં થાય. સવાલ તો એ છે ને કે અંદરમાં શું થાય, તો કે આવું બધું થાય. સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં આવું થાય. એટલે મોક્ષ માર્ગી જીવ નિર્વાણ પદના માર્ગે પોતાની પુરુષાર્થની જેટલી પુરુષાર્થની શક્તિ પ્રગટ થઈ છે તેટલી પૂરી શક્તિથી ચાલ્યો જાય છે, પોતાની પૂરી સ્પીડમાં ચાલે છે. જેટલી શક્તિ પ્રગટ છે એટલી છે, અને તેથી બીજા કામ માટે નવરો નથી. પારકી પંચાતો મુમુક્ષુ દશામાંથી છોડાવી છે, પરલક્ષ છોડ દો, તું પરલક્ષ છોડ ને તારો સત્સંગ ખાઈ જશે, એ પરલક્ષ ઉપરલક્ષ છોડ તારો સત્સંગ ખાઈ જશે. હેમરિંગ તો ત્યાંથી, ટીપવાનું તો ત્યાંથી ઘણું શરૂ કરી દીધું છે. જ્ઞાન દશા આવે એટલે પરલક્ષ હોતું નથી. આમ તો સ્વલક્ષ પ્રગટ થાય ત્યાંથી જ પરલક્ષ, પણ જ્ઞાન દશામાંથી તો પરલક્ષ પાકું ગણાય છે. એ પહેલાં ખબર ન પડે, સ્વલક્ષી જીવ હોય જ્ઞાન દશાને પ્રાપ્ત થઈ જાય, બાકી પરલક્ષની ખબર ન પડે. કેમ કે ઉપયોગ જાય, આનું આમ છે, 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 કાંઈ જરૂર નથી, તારે શું લેવા જોઈએ. જેટલી શક્તિ પ્રગટ છે એટલી પૂરી શક્તિથી તારું કામ કરી લે. આંખો મીચી જા, બધેથી આંખો મીચી લે. આમ બે આંખ છે પણ પરને જોવા માટે હજાર આંખ વાળો છે. એ હજારે હજાર આંખ તારું તારું તારો સ્વરૂપ જોવા માટે લગાવી દે. એવો એક પ્રસંગ આવે છે, તીર્થંકર ભગવાન જ્યારે જન્મ લે છે, બહુ સુંદર હોય છે. તીર્થંકર પ્રકૃતિ લઈને આવ્યા છે એટલે શરીર બહુ સુંદર હોય છે. બહુ સુંદર એટલે બહુ સુંદર. સૌધર્મ ઇન્દ્રને સૌથી પહેલા એના હાથમાં આવે છે બાળક. માતાના જન્મ પછી ભાર આપે છે એમની દાસીઓને, એ સૌધર્મ ઇન્દ્રને આપે છે. એ પાંડુક શિલા ઉપર એમને અભિષેક કરવા લઈ જાય છે, ત્યાં પૂજા ભક્તિ કરશે. પણ એ પહેલાં એમના રૂપને હજાર આંખો કરીને જુએ છે. વૈક્રિય શરીર છે ને, એ બે આંખથી ન જુએ, હજારો નેત્ર કરીને ભગવાનને જુએ છે. ધરાય નહીં, ઓ હો હો હો, શું છે આ, આશ્ચર્યથી પામે. એવું શરીરનું રૂપ એવું હોય છે બાલ્ય અવસ્થાથી. કહેવાનું આ છે શું કીધું, કે જે હજાર આંખથી તું પરલક્ષ કરતો હતો, હવે એક હજાર એ પહેલી એક હજાર આંખથી તું જગદગુરુને જો, જગદગુરુ છે ને એટલે જોવે છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે. ગુણસ્થાન અપેક્ષા એ તો બે ના સરખા ગુણસ્થાન છે. તો ધર્મેન્દ્ર પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અને તીર્થંકર દેવ પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. પણ જે હજારો આંખોથી પરલક્ષ કરતો હતો એ જીવ હવે હજારો આંખેથી પહેલાના ગુરુને જોવે છે. ગુરુ તરીકે જોવે, જગદગુરુ તરીકે જોવે છે એટલે બહુ માન આવે છે. જે તો ગુણસ્થાન સરખું છે પણ જગદગુરુ તરીકે જોવે છે. આ તો જગદગુરુનો જન્મ થયો, જગતને તારશે. બસ પછી મુનિદશામાં આંખો વીંચી લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો, જંગલમાં ચાલ્યા ગયા કેવળ જ્ઞાન લેવા માટે. આંખો વીંચી દીધી, હવે કાંઈ જોવું નથી, હવે આત્માના રૂપને જોવે છે. એ પણ અતિશય સુંદર છે. ઓલા તો પૂતગળની સુંદરતા હતી, હવે આ ચૈતન્યની સુંદરતાને જોવે છે અને એની સુંદરતા અમાપ છે. કેવી છે? બેહદ છે. બેહદ સુંદરતા છે એનો પુરાવો શું, એની સાબિતી શું છે, સબૂત? જુઓ, અરહન દશા થયા પહેલા પછી એમનું જ્ઞાન નેત્ર પલટો ખાતું નથી. સાદી અનંત કાળ પર્યંત એ પોતાના રૂપને જોયા જ કરે છે. જ્ઞાન અને દર્શન બે નેત્રો છે, અનંત જ્ઞાન ને અનંત દર્શન. હવે હજાર આંખ નો રહી, હવે અનંત અનંત આંખું થઈ ગઈ. અનંત જ્ઞાન ને અનંત દર્શન થી સાદી અનંત કાળ પર્યંત પોતાના રૂપને જોશે, ઉપયોગ ત્યાંથી ખસશે નહીં. કેમ કે એ સ્વરૂપ જ એવું છે, એ રૂપ જ એવું છે, ત્યાંથી ઉપયોગ ખસી ન શકે. આખા જગતને ત્રણે કાળને વિચિત્રતાઓ પ્રતિબિંબિત થાય તો પણ ઉપયોગ ફરે ને. આંખ વીંચી લીધી છે તો અગ્નિઓ કહે છે કે તમે ભલે આંખ વીંચી, અમે તો અંદર આવશો. કેવળ જ્ઞાન જેવું પવિત્ર સ્થાન છે, અગ્નિઓ કહે છે કે એમાં અમારું પ્રતિબિંબ તો પડવું જ જોઈએ ને, આથી કયું બીજું ઉત્કૃષ્ટ અરીસો મળવાનો હતો. ત્રણેય કાળની પર્યાયો સહિત કેટલી વિચિત્રતાઓ જગતમાં હોય, પાર વગરની વિચિત્રતાઓ છે. પણ આત્માનું રૂપ એવું છે, ઉપયોગ પલટો ખાય નહીં તો પણ કેવળ જ્ઞાન સર્વાંશે આખા જગતથી ઉપેક્ષિત છે. આખા જગતથી ઉપેક્ષિત થવા યોગ્ય છે એવો અભિપ્રાય મુમુક્ષુની ભૂમિકામાં સમ્યક દર્શન થતા પાકો થઈ ગયો. મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે, સમ્યક દર્શન થતા એ પાકો અભિપ્રાય થઈ ગયો અને એનું પરિણામ કેવળ જ્ઞાનમાં છે. આખું જગત ભલે પ્રતિબિંબિત થાય, ઉપયોગ ફરવાનો કોઈ અવકાશ નથી. ખવડાઈ ગયો ઉપયોગ, ચોંટી ગયો ઉખડે નહીં હવે, એવું રૂપ છે, એવું સ્વરૂપ છે, એવું અદભુત થી અદભુત સ્વરૂપ છે. એનું પ્રથમ દર્શન સમ્યક દર્શનમાં થાય છે. અંદરમાં શું થાય છે કે એનું પ્રથમ દર્શન સમ્યક દર્શનમાં થાય છે. જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાયો એવો જ અનુભવ ગોચર થયો, એવું જ સમ્યક દર્શનમાં સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયું. એટલે આખી દુનિયાથી જુદો પડી ગયો. નિર્વિકલ્પ દશામાં એક વાર તો આખી દુનિયાથી કટ ઓફ થઈ ગયો. જે પોતાના વિભાવ ભાવો દુનિયા આખીમાં પરિભ્રમણ કરતા હતા એક વાર બંધ થઈ ગયા, ઉત્પન્ન થતા જ બંધ થઈ ગયા, ત્યારે સમ્યક દર્શન થયું, ત્યારે સમ્યક જ્ઞાન થયું. સમયસારની 144 ગાથામાં તો પક્ષાંતિ ક્રાંત પણ લીધું છે. રાગના અંશથી સ્વરૂપનો પક્ષ ન જોઈએ, સ્વરૂપનું લક્ષ્ય જોઈએ પણ સ્વરૂપનો પક્ષ ન જોઈએ. સ્વરૂપનું લક્ષ્ય જોઈએ પણ સ્વરૂપનો પક્ષ ન જોઈએ, આનું નામ વિતરાગતા છે. વિતરાગતા એટલે શું? તો કે બીજા રાગ દ્વેષની તો વાત મૂકી દો, કોઈ આના પ્રત્યે રાગ ને આના પ્રત્યે દ્વેષની તો વાત જ જવા દો. વિતરાગતામાં એ તો પ્રશ્ન, આ મિત્રને આ શત્રુ, આ ઈષ્ટ ને અનિષ્ટ, આ મારું ના તારું, એ તો ગયું. પણ આ આત્મા છે એ આત્માનો વિકલ્પના એકત્વ સાથેના પરિણમનવાળો જે પક્ષ ઊભો થાય છે ત્યાં સુધી વિતરાગતા નથી, સમ્યક દર્શન નથી. આ 144 ગાથાનો વિષય છે. પક્ષાંતિ ક્રાંત થયો તે જ સમયસાર છે. પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. અને એ પ્રક્ષાંતિ ક્રાંત થતા જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, ત્યારે જ વિતરાગતા છે ચારિત્ર ગુણને. ત્યાં સુધી વિતરાગતા નથી. જ્ઞાન ભલે સ્વલક્ષી થઈ ગયું, લક્ષમાં ભાવભાષણમાં આવી ગયો, હજી પક્ષમાં ઊભો છે એમ કીધું. નિશ્ચયના પક્ષમાં છે, નિશ્ચય સ્વરૂપના મૂળ સ્વરૂપના પક્ષમાં ઊભો છે. એટલે ભાવભાષણ થયું ત્યારે શું કીધું? જેમ સમ્યક દર્શન થતાં એમ થયું મારે બધું બાકી છે, ઘણું બાકી છે, એમ ભાવભાષણ થતાં શું થયું કે તેથી શું નિશ્ચયનો પક્ષ થઈ ગયો, તેથી શું વ્યવહારનો પક્ષ છૂટી ગયો, સ્વરૂપનો પક્ષ આવ્યો, તો કે તેથી શું પક્ષાંતિ ક્રાંત થતું. ત્યાં સુધી વિતરાગતા નથી, ત્યાં સુધી સમ્યક દર્શન નથી, ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી કહેતા. એવું કોઈ પણ આ તો જીનેન્દ્ર દેવનો ઉપદેશ છે. અસી ધારા તરવારની ધાર છે, ક્યાંય રોકાવા ન દે. મુમુક્ષુતામાં ક્યાંય રોકાવા ન દે, ભાવભાષણમાં રોકાવા ન દે, સમ્યક દર્શન થાય તો રોકાવા ન દે, મુનિ થાય તો રોકાવા ન દે. તું સ્વરૂપે પૂર્ણ છું, સહજ સહજ પૂર્ણ પરિણમન જોઈએ. કેવું? સહજ જ પૂર્ણ પરિણમન જોઈએ. મને મારો હક છે, મને સહેજે સહેજે મળવું જોઈએ. મારે લડાઈ કરવા કરીને લેવાનું ન હોય એમ કે છે. સહેજે મળવું જોઈએ, મારું સ્વરૂપ જ એવું છે. એવો ભગવાનનો ઉપદેશ છે. એટલે એમ કીધું અહીંયા કે સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં શું થાય, તો બહુ સંક્ષિપ્તમાં જવાબ આપ્યો છે. અંદરમાં તો ઘણું ઘણું થાય એમ કે છે. આવું બધું ઘણું ઘણું અંદરમાં થાય, કેમ કે અનંતા ગુણોનો અંશ શુદ્ધપણે પરિણમી ગયો. અનંતા ગુણોનો અંશ, સર્વગુણાંશ જે સમય, તો બધા ગુણોનો યથાસંભવ, જે ગુણમાં જેટલી સંભવિતતા હોય તેટલી, એને યથાસંભવ કહે છે. યથાસંભવ શુદ્ધિનો અંશ પ્રગટ થઈ ગયો, શુદ્ધ અંશ પ્રગટ થઈ ગયો. એક ગુણ પણ એવો બાકી નથી કે સર્વાંશે મલિન પરિણમે, એવો એક ગુણ પણ બાકી નથી. અનુજીવી ગુણ હોય કે પ્રતિજીવી ગુણ હોય, બધા જ ગુણો. તો કેટલું થયું સમ્યક દર્શન થતા? તો કે અનંતું થયું. ઘણું થયું એટલે કેટલું થયું? કે અનંતું થયું. બહારની દુનિયામાં અત્યાર સુધી વાસ કરતો હતો, એ હવે અંદરની દુનિયામાં વાસ થઈ ગયો. અનંત ગુણની વસ્તીમાં વૈશો. કેટલી વસ્તી છે અંદરમાં? કે અનંતી. બહારમાં તો કરોડો અબજો માણસો હોય, આ તો આનંદ ગુણની વસ્તીમાં વૈશો. એટલે હું એકલો છું એ વાત નથી, સાચા કુટુંબમાં જઈને વૈશો, આનંદ ગુણની વસ્તુમાં, નિજ ઘરમાં વૈશો, નિજ મહેલમાં વૈશો, કે જ્યાં આનંદ અને શાંતિના ફુવારા ચાલે છે. એવું સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં ઘણું ઘણું થાય છે. ચૈતન્ય પરમાત્મા, ચૈતન્ય પ્રભુ પોતાના આનંદની મસ્તીમાં ખેલવા લાગ્યો, રમવા માંડ્યો. એ નવી રમત શરૂ થઈ પછી. લખ્યું છે બેન શ્રી, પોતાને અનુભવ થયો ત્યાં, કે ચૈતન્ય દેવ આનંદમાં રમતા હતા, આનંદમાં કેલી કરતા હતા, આનંદમાં કેલી કરવા લાગ્યા હતા. સમય તો વીજળીના ઝબકારા જેટલો છે, પણ કેટલું વર્ણન કર્યું છે સમ્યક દર્શન થયું, એનું વર્ણન કેટલું કર્યું છે. એ સમ્યક દર્શન થતા શું થાય એ પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. સમ્યક દર્શન થતા દ્રષ્ટિ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જીવ કૃતકૃત્ય થઈ જાય છે. નિયમ સાર છે. બહુ સરસ પ્રસ્તાવનામાં કેટલીક વાત બહુ સરસ લીધી છે. प्रतिज्ञा निज परमात्म तत्व रूप दृष्टि ने ज्ञा निज परमात्म तत्व रूप ध्रुव आलंबन हाथ लागे से क्या तेज क्षणे तेजी दृष्टि अपेक्षाएं कृत कृतता अनुभवे छे। दृष्टि अपेक्षाएं विधि निषेध विलय पामे छे। दृष्टि अपेक्षाएं विधि निषेध विलय पामे छे क्योंकि पूर्ण परमात्मा ने विषय विधि निषेध नहीं तो दृष्टि अपेक्षाएं तो पूर्ण परमात्मा थियो 680 માં શું કીધું અમે પરમાત્મા થયા છીએ અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે અને નિજ સ્વભાવ ભાવરૂપ પરિણમનનો સર્વ ગુણોમાં પ્રારંભ થાય છે અને રાગાદી ભાવોના રાગાદી વિભાવ ભાવોના ઉછાળાઓ ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે
સનાતન દિગંબર